શ્રી પ્રવચન સાર ગાથા 111 અને 112 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 73.
સદોમ સતગુણો સત્ય પદ્યો વિસ્તાર સતદ્રવ્ય સતગુણ સત્યવ પર્યાય સત્તાગુણસ દ્રવ્યગુણ પર્યાય વિસ્તાર દ્રવ્ય સત ઉત્પાદન અસત ઉત્પાદન એ જાતના વિષય છે. દ્રવ્યાર્થિક નહીં અને પર્યાયાર્થિક નહીં છે, એક જ પદાર્થને જોતા અવરોધપણે દ્રવ્યમાં ઉત્પાદ થાય છે, એમાં સત્પણ અને અસત્પણ બંને કાર છે, બે કરી રાખેલા છે. હવે પર્યાયની અભિધેયતા વખતે પણ ક્યાંથી અસત ઉત્પાદમાં પર્યાયની નિર્જા આવનારી પેટે વિતરિત વ્યક્તિઓ યુગપદ પ્રવૃત્તિ પામીને અન્ય શક્તિપણાને પામતી થતી પર્યાયને દ્રય કરે છે, અર્થાત પર્યાયની વિવિધતા વખતે પણ વ્યતિરેક વ્યક્તિઓ અન્વય શક્તિરૂપ બનતી થતી પર્યાયને દ્રવરૂપ કરે છે. દ્રવ કરે છે એટલે દ્રવરૂપ કરે છે. એટલું કહું છું શું કહે છે કે પર્યાયોને કહેતી વખતે અભિધેયતા એટલે પર્યાયોનું વિવરણ કરવું છે ત્યારે અથવા પર્યાયોને બતાવવી છે ત્યારે પણ અસદ ઉત્પાદમાં પર્યાયોને નિર્જાવનારી દ્રવ્યનો પર્યાયનો ઉત્પાદ છે કે દ્રવ્યનો અસદ ઉત્પાદ છે આગળ એવું સુપરથી લીધો છે આચાર્ય કે પહેલાં જે સત્વ નહોતું એ ઉત્પન્ન થયું, નહોતી એની ઉત્પત્તિ થઈ, તેથી એ પર્યાયને અસદ ઉત્પાદ કરવામાં આવે છે. એ અસદ ઉત્પાદમાં પર્યાયોની નિર્જાવનારી તે વ્યતિરેક વ્યક્તિઓ એટલે ઉત્પન્ન થતી દરેક પર્યાયો ભિનભિન પર્યાયો વ્યતિરેક વ્યક્તિ એટલે ભિનભિન પર્યાયો યુગપદ પ્રવૃત્તિ પામીને એક સાથે પરિણમતા પરિણમતા અન્વય શક્તિપણાને પામતી થતી પર્યાયો છે એ અન્વયરૂપ થઈને પોતાને દ્રવરૂપ કરે છે, એટલે ટૂંકામાં વિશેષ છે એ સામાન્ય રૂપ થાય છે. પર્યાયો વ્યય થાય છે, ઉત્પન્ન થઈને પછી વ્યય થાય છે, એ વ્યય થાય છે ત્યારે શું થાય છે કે પોતાને દ્રવરૂપ કરે છે અથવા એ સામાન્ય રૂપે થાય છે. યુગપદ પ્રવૃત્તિ એટલે પરિણમતી પરિણમતી આમ આમ તો બધું ક્રમે ઉત્પન્ન થાય છે, અન્વયરૂપ બનતી થતી વ્યતિરિક વ્યક્તિઓ યુગપદ પ્રવૃત્તિ પામીને અન્વય શક્તિ પણ આનો કામ છે. આમ તો ઘણા ગુણોનો પર્યાય છે એને એક સાથે લઈ લે એટલે તો દ્રવ્યનું તો એક જ પર્યાય છે, બધા ગુણોની વ્યતિરિક વ્યક્તિઓ લે જ્ઞાનની દર્શનની ચારિત્રની એક સાથે સામાનરૂપ થાય છે, ઉત્પન્ન થાય છે એક સાથે પ્રવૃત્તિરૂપ થઈને પ્રવૃત્તિરૂપ પામ પ્રવૃત્તિ પામીને પોતાનું દ્રષ્ટાંત કીધું છે કે જેમ બાજુદંડ વગેરે પર્યાયની નિર્જાવનારી તે તે વ્યતિરિક વ્યક્તિઓ યુગપદ પ્રવૃત્તિ પામીને અન્વય શક્તિપણાને પામતી થતી બાજુબંધ વગેરે પર્યાયોને સુવર્ણ કરે છે ત્યાં પણ છે. દરેક અવસ્થાઓ છે એ સોનારૂપ થાય છે, પર્યાયો પોતાને સોનારૂપ કરે છે કેમ કે સોનામાંથી ઉત્પન્ન થઈ અને સોનામાં સમુદ્રમાં તરંગનો દ્રષ્ટાંત છે. સમુદ્રમાંથી પાણીમાંથી તરંગનું ઉપજણ થાય છે, એ તરંગ ઉત્પન્ન થઈને મોજું પાછું પાણી રૂપ થાય છે. સમુદ્રમાં તરંગની એક પર્યાય છે ને, એ તરંગની પર્યાય થઈ ત્યારે એ વ્યતિરેક વ્યક્તિ થઈ પાછું પાણી થઈ જાય છે. જે થવાનું પાણી પાણી હતું ને પાણી રૂપ રહ્યું ખરેખર. પર્યાય નો વિષય લીધો, પર્યાય ને કહેતી વખતે પણ એમ કેમ છે? આ તો શું વિષય છે? પર્યાય ના કથન ના કાળમાં પણ દ્રવ્ય ને સાથે સાથે જોવામાં આવે છે. દ્રવ્ય ને બતાવવાના કાળમાં પણ પર્યાય નું અવલોકન જ્ઞાનમાં ગૌણપણે હોય છે. સામે સામે વિષય કે દ્રવ્યની અભિજીવતા વખતે પણ સદઉત્પાદમાં તેનું તે દ્રવ્ય ચાલુ રહેતું હતું. દ્રવ્યની નિજાણનારી પર્યાયની નિજાણનારી હતી. વ્યતિરેક વ્યક્તિ હતી. આ દ્રવ્યની નિજાણનારી અન્વય શક્તિઓ ક્રમ પ્રવૃત્તિ પામીને ત્યાં યુક્ત પ્રવૃત્તિ પામીને આ ક્રમ પ્રવૃત્તિ પામીને તે વ્યતિરેક વ્યક્તિ પણ આને પામતી હતી. ક્રમે ક્રમે ત્યાં તો એક સાથે દ્રવરૂપ થઈ જાય છે. આ ક્રમે ક્રમે વ્યતિરેક વ્યક્તિ પણ આને પામતી હતી. કોણ? અન્વય શક્તિઓ. દ્રવ્યને પર્યાય રૂપ કરે છે. દ્રવ્ય પોતે પર્યાય રૂપે પરમા છે. તે વ્યતિરેક વ્યક્તિઓ પ્રવૃત્તિ પામીને પર્યાયને દ્રવરૂપ કરે છે. આ અન્વય શક્તિઓ ક્રમે ક્રમે પ્રવૃત્તિ કરીને દ્રવ્યને પર્યાય રૂપ કરે છે. આ તો વસ્તુના સ્વરૂપને બતાવનારું વિજ્ઞાન છે. જેમ સુવર્ણની નિજાવનારી અણવી શક્તિઓ ક્રમ પ્રવૃત્તિ પામીને તે વ્યતિરેક વ્યક્તિપણાને પામતી હતી. સુવર્ણને બાજુ બંધાવી પર્યાય માત્ર કરે છે તેમ એમ દ્રવ્યને કહેતી વખતે પણ પર્યાય જણાય છે અને પર્યાયને કહેતી વખતે પણ દ્રવ્ય જણાય છે. મુદ્દો તો એ છે ને કે ત્યારે આ દિવસમાં ગુણ કે પર્યાય દ્રવ વિના કોઈ એક નું હોય શકે એ મુદ્દો છે. આગળની ગાથા ગુણ કે પર્યાય ચલી ખરેખર દ્રવ્યથી પૃથક બુદ્ધ જુદું ગુણ એવું કોઈ કે પર્યાય એવું કોઈ પણ ન હોય. કે પર્યાયને સમજે છે ત્યારે દ્રવ્યથી જુદું એવું કાંઈ પણ ન હોય. દ્રવ્યને કહેવા માંગે છે ત્યારે એ પર્યાયનું જ્ઞાન સાથે જ હોય છે. કેમ કે બંને એકબીજાને સાપેક્ષ છે. બંનેનું જ્ઞાન કોઈ પણ એકને કહેતી હોય તો બીજાના સાપેક્ષ જ હોય છે. પર્યાયની અભિભૂતા છે ત્યારે પર્યાયો પોતાને દ્રવ્યરૂપ કરે છે. જયારે દ્રવ્યની અભિભૂતા છે, દ્રવ્યની કારણે વાત છે, ત્યારે દ્રવ્ય પોતાને પર્યાયરૂપ કરે છે. એમ બંનેનું સ્વરૂપ બતાવવામાં આવે છે. બહુ ટૂંકામાં લઈએ તો આવી શકે કે પર્યાયને કહેતી વખતે પણ પર્યાયને એમ બતાવી શકાય છે કે પર્યાય ક્રમે વિતરિત વ્યક્તિઓ પોતાને દ્રવરૂપ કરે છે. દ્રવ્યને કહેતી વખતે એમ કહેવું જોઈએ કે દેવ પોતાને પર્યાય રૂપ કરે છે. આમ બને શું બતાવવામાં આવે છે. માટે દ્રવ્યાથી કથનથી સ્પષ્ટતા છે. સળંગપણે પ્રત્યેક પર્યાયમાં મોજૂદ હોવાથી અને સદ ઉત્પાદ રીતે કહેવામાં આવે છે, ભલે પર્યાયો પલટાતી હોવા છતાં અને પર્યાયો નવી નવી થતી જાય છે, એ નવી નવી પર્યાયો પૂર્વની પર્યાય તો પછીની પર્યાય નથી ને પછીની પર્યાય તો પછીની પર્યાય નથી, કેવો જ્ઞાન ભલે એક પ્રશ્ન દેખાય તો એ દ્રવ નો અસદ ઉત્પાદ છે. એ રીતે પર્યાયનું શું દ્રવ પર્યાયનું શું તે દ્રવ નો અસદ ઉત્પાદ છે, જે પહેલા હૈયાત હોય તેની ઉત્પત્તિનો અસદ ઉત્પાદ છે, અને જે પહેલા હૈયાત ન હોય તેની ઉત્પત્તિનો અસદ ઉત્પાદ કહે છે. બહુ સાદી ભાષા લાગી, પહેલા હૈયાત હોય તેની ઉત્પત્તિ, તેની ઉત્પત્તિ કેમ કરી પર્યાવર્તી થાય દ્રવ ઉત્પન્ન થઈને એમ કહેવામાં આવે છે. હું મનુષ્ય પણ ઉત્પન્ન થયો છે એમ કે છે ને, તો હું મનુષ્ય પણ ઉત્પન્ન થયો છે એમાં મનુષ્ય પર્યાય ને દ્રવ સાથે છે, મનુષ્ય પર્યાય છે ને દ્રવ નથી એમ કે નથી ને. તો આ પહેલા મનુષ્ય પર્યાય નહોતી અથવા આ મનુષ્ય આ પહેલા નહોતી, ભલે મનુષ્ય ને મનુષ્ય આ તો નહોતી, એ દ્રવ નો સદ ઉત્પાદ છે. તેનું તે દ્રવ હોવાથી દ્રવ નો સદ ઉત્પાદ છે, તેથી તે સદ ઉત્પાદ રૂપ છે, દ્રવ નો એ સદ ઉત્પાદ છે. ગોરસ, ગોરસ છે, ગોરસ સામાન્ય છે, દૂધમાંથી દહીં થયું ત્યારે ગોરસનો એ સદ ઉત્પાદ છે અને દહીંનો તે અસદ ઉત્પાદ છે. કેમ કે પહેલા દહીં નહોતું, દૂધ હતું ત્યારે તે ગોરસ દહીંરૂપ નહોતું, એ દહીંનો અસદ ઉત્પાદ છે અને ગોરસનો એ સદ ઉત્પાદ છે. દૂધ દહીં પણ થયું એ ગોરસનો સદ ઉત્પાદ છે. અને જે પહેલા હયાત ન હોય તેની ઉત્પત્તિને અસદ ઉત્પાદ કહે છે. જ્યારે પર્યાયોને ગૌણ કરીને દ્રવ્યનું મુખ્યપણે કથન કરવામાં આવે છે, પર્યાયોને ગૌણ કરીને દ્રવ્યનું મુખ્યપણે કથન કરવામાં આવે છે, ત્યારે તો જે હયાત હતું તે જ ઉત્પન્ન થાય છે. જે હતું તે જ ઉત્પન્ન થયું, નવી પર્યાય રીતે પણ હતું તે ઉત્પન્ન થયું છે, કોઈ શૂન્યમાંથી સર્જન થયું છે એમ નથી. તેમ દ્રવ્યનો સર્વથા અભાવ થઈને કોઈ નવી ઉત્પત્તિ થઈ છે એમ નથી. તેથી હયાતની ઉત્પત્તિ જોતા તેને સદ ઉત્પાદ કહેવામાં આવે છે. તેથી દ્રવ્યાર્થી નહીંથી દ્રવ્યને મુખ્યપણે જ્ઞાનમાં રાખીએ તો દ્રવ્યને સદ ઉત્પાદ છે, અને જ્યારે દ્રવ્યને ગૌણ કરીને પર્યાયોનું મુખ્યપણે કથન કરવામાં આવે છે, દ્રવ્યને ગૌણ કરીને પર્યાયોનું મુખ્યપણે કથન કરવામાં આવે છે, દ્રવ્યનું જ્ઞાન છે એની અંદર, ત્યારે જે હયાત નહોતું તે ઉત્પન્ન થાય છે, જે અવસ્થા નહોતી તે ઉત્પન્ન થઈ, અથવા જે અવસ્થા નહોતી તે રૂપે દ્રવ તે પર્યાય રૂપે દ્રવ ઉત્પન્ન થયું, તેથી દ્રવ્યનો અસદ ઉત્પાદ કહેવામાં આવે છે. કારણ કે વર્તમાન પર્યાય ભૂતકાળે હયાત નહોતો, તેથી પર્યાયાર્થિક નહીંથી અથવા પર્યાય પ્રધાનતાથી, પર્યાયાર્થિક નહીંથી કહો અથવા પર્યાય પ્રધાનતાથી દ્રવ્યને અસદ ઉત્પાદ છે. એ પર્યાયનો ઉત્પાદ તે દ્રવ્યને અસદ ઉત્પાદ છે. અહીં લક્ષમાં રાખું કે દ્રવ અને પર્યાયો જુદી જુદી વસ્તુઓ નથી, એ તો બે નહીં વાપરા છે. જુદી જુદી વસ્તુઓ તો એમાં નવી જ્ઞાનનું પ્રયોજન રહેતું નથી, પણ એક જ પદાર્થના જુદા જુદા અંશને વિષય કરવાના પ્રયોજન વાળા જ્ઞાનને નય જ્ઞાન કહેવામાં આવે છે. એટલે અહીં લક્ષમાં રાખવું કે દ્રવ અને પર્યાયો જુદી જુદી વસ્તુઓ નથી. તેથી પર્યાયોની વિવિધતા વખતે પણ અછત ઉત્પાદમાં જે પર્યાયો છે તે દ્રવ્ય છે. પર્યાયોને કહેતી વખતે પણ વિવિધતા વખતે એટલે પર્યાયોને બતાવતી વખતે પણ અછત ઉત્પાદમાં જે દ્રવ્ય છે પર્યાયો છે તે દ્રવ્ય છે. અછત ઉત્પાદ દ્રવ્યમાં જ બતાવવામાં આવે છે. પર્યાય પ્રધાનતાથી સુટલી વાત છે. અને દ્રવ્યની વિવિધતા વખતે પણ સદ ઉત્પાદમાં જે દ્રવ્ય છે તે પર્યાય છે. દ્રવ્ય છે તો દ્રવ્ય છે નહીં, પણ દ્રવ્ય છે તે પર્યાય છે. કેમ કે સદ ઉત્પાદ છે તો પર્યાયનો ઉત્પાદ થયો ને, પણ તેનું તે જીવ છે. આ તેનું તે જીવ છે મનુષ્ય, દૂધમાંથી દહીં થયું તેના ગોરસ તેનું તે છે. દ્રવ્ય પોતે પર્યાય રૂપે એમ દ્રવ્ય અને પર્યાય કોઈ જુદી વસ્તુ આવું જે પદાર્થનું દ્રવ્યનું પર્યાયનું જે જ્ઞાન સ્પષ્ટ વસ્તુ વ્યવસ્થા જે સ્પષ્ટ છે એ જ્ઞાનના આવ્યા વિના એને ક્યાં જળવું ને ક્યાં કોને મુખ્ય કરવું ને કોને ગૌણ કરવું એવું યથાર્થ જ્ઞાન ઉત્પન્ન થતું. એટલે સમ્ય જ્ઞાનમાં આ પ્રકારે અગ્નિ તત્વ એના ઉપર સંસ્કૃતિ એવમ ગુણ ગુણી વ્યાખ્યાન રૂપે એનો પ્રથમ ગાથા દ્રવ્યસ્ય ગુણ પર્યાયાભ્યાન સ ભેડો નાસ્તી કથન રૂપે એને દ્વિતી આખી હતી. સ્વતંત્ર ગાથા દેવનો સ્વસ્થ સ્થલ ગતમ આ પ્રકારે ગુણ અને ગુણીના વ્યાખ્યાન રૂપથી પહેલી ગાથા એટલે 110 નંબર અને દ્રવ ગુણ પર્યાયમાં ભેદ નથી આપસમાં. દ્રવ ગુણ પર્યાય વચ્ચે આપસમાં ભેદ નથી, એક જ વસ્તુ છે એ કથન રૂપે બીજી ગાથા કહીને 110માં 11મે વચ્ચે છે. સ્વતંત્ર ગાથા દ્વયનો બે સ્વતંત્ર ગાથાથી છઠ્ઠું સ્થળ સમાપ્ત થયું. એક જ અધિકારમાં છ સ્થળ ગયા. હવે સાતમું શરૂ કરે છે. અથવા દ્રવ્યસ્ય દ્રવ્યાર્થિક પર્યાયાર્થિક નયાભ્યાન સદ ઉત્પાદ અસદ ઉત્પાદ એવું દર્શાવતી. હવે દ્રવ્યના દ્રવ્યાર્થિક નહીં અને પર્યાયાર્થિક નહીં થી સદ ઉત્પાદ અને અસદ ઉત્પાદ દર્શાવવામાં આવે છે. દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક નહીં વડે દ્રવ્યનો સદ ઉત્પાદ અને અસદ ઉત્પાદ આ ગાથામાં કહેવામાં આવે છે. એવમ વિધ સદભાવે એવમ વિધ સદભાવે આવું જે પૂર્વોક્ત કહ્યું હતું કે દ્રવ પૂર્વોક્ત એટલે સત્તા લક્ષણ વાળું એટલે ઉત્પાદ એ દ્રવ્યાત્મક એ બધું લઈ લેવું એ પૂર્વોક્તનો અર્થ છે. એવમ વિધ સદભાવે સત્તા લક્ષણમ ઉત્પાદ એ દ્રવ્ય લક્ષણમ ગુણ પર્યાય લક્ષણ દ્રવ્યમ તો ઇતિવમ વિધિ પૂર્વોક્ત સદભાવે સ્થિતમ આ પૂર્વે કહ્યું એવું દ્રવ્ય એવમ વિધમ એ પ્રકારે જે દ્રવ્ય કહ્યું એ પ્રકારેનો અર્થ આ છે કે જેનું સત્તા લક્ષણ હતું એટલે સત્તામાં ઉત્પાદ ધ્રુવ ત્રણે આવી જાય છે અસ્તિત્વમાં અને ગુણ પર્યાય એ પણ જેનું લક્ષણ હતું એવું જે આગળ જે કહ્યું એ વિધિપૂર્વક એવા સદભાવમાં જે સ્થિત છે એવા અસ્તિત્વમાં જે સ્થિત છે અથવા એમ જેમ સહાય એ પ્રકારના સ્વભાવમાં ઇતિ પાઠાંતર એવો બીજો પાઠ પણ છે. એવમ વિય સદભાવે અથવા સહાવે એમ બે પ્રકારે છે પાઠાંતર એક જ અર્થ છે. સદભાવે કહો કે સહાવે કહો तत्र एवं विधम पूर्वोक्त लक्षणम स्वकीय सद्भाव स्थितम क्या ये प्रकार पूर्व कहेला लक्षण में पुतपुता सद्भाव में स्थिर है अथवा रहेलू है द्रव्यम करतृ द्रव्य पोते द्रव्य पोते करता थे ने अमारे तीन करो तो शू करो थे सदा लभते सदा सर्वकालम लभते ये सर्वकाल ने प्राप्त थाय छे लभते एटले प्राप्त करे छे सदा सदा एटले सर्वदा सर्वकाले प्राप्त करे छे किं कर्मता आपन्नम किं कया कर्म ने ये प्राप्त करे छे कर्ता थईने कया कार्य ने ये प्राप्त करे छे कि पारिभावम प्रादुर्भावम उत्पादन प्रति समय सर्वकाल प्रादुर्भाव ने इतने उत्पाद ने प्राप्त करे प्रति समय द्रव पोते उत्पाद ने प्राप्त करे थे क्या उत्पाद ने प्राप्त करे थे एम कहते हैं तो कि दो प्रकार ना उत्पाद ने प्राप्त करे थे सद उत्पाद ने प्राप्त करे थे असद उत्पाद ने प्राप्त करे थे क्या रे सर्वकाल में द्रव पोते सर्वकाल में सदा दो प्रकार ना उत्पाद ने हमेशा प्राप्त करे थे एक असत उत्पाद ने प्राप्त करे थे एक सत उत्पाद ने प्राप्त करे थे बहुत स्पष्ट कथम भूतम सद असद्भाव निबद्धम सद्भाव निबद्धम असद्भाव निबद्धम च सद उत्पाद ने सत्थी निबद्ध एट बंधायेलो एवो असत्थी बंधायेलो एवा एवा उत्पाद ने प्राप्त करे काव्यम कृत्वा शू करीने दव्यत्थ पजयत्थ द्रव्यार्थिक पर्यायार्थिक नयाभ्याम इति अहींथी आचार्य महाराज नयनु प्रकरण शुरू करे छे आगे पी सप्तभंगी ली था सप्तभंगी में पहला पायो द्रव्यार्थिक पर्यायार्थिक सत असत बात करे कथन की सत है कथन की असत है एम पीछे बीजा पांच बन का कथन की सत है तो कथन की असत है तो कथन की सत असत बने पी कथन की सत वक्तव्य है कथन की सत अव्यक्त है कथन की सत वक्तव्य एम कर सात भंग की शुरुआत द्रव्यार्थिक पर्यायार्थिक पैकी नयन प्रकरण अँ शुरू करे द्रव्यार्थिक पर्यायार्थिक नयाभ्याम द्रव्यार्थिक पर्यायार्थिक नयो द्वारा तथा ही आ प्रकार यथा यदा काले द्रव्यार्थिक नयन विवीक्षा क्रियते तदेव कटक पर्याय सुवर्ण तदेव कंकण पर्याय न अन्य जैन जे काले द्रव्यार्थिक नहीं थी विवीक्षा करवामा आवे छे त्यारे कटक पर्याय कटकानी पर्याय सोनाना टुकड़ानी पर्याय सुवर्ण छे त्यारे कंकण में पर्याय के सुवर्ण नहीं न अन्य बीजू नहीं न अन्य बीजू नहीं जो सोना टुकड़ो सोना पर्याय है कंकण में पर्याय छता सोनू बीजू नहीं अन्य नहीं तो सोनू है सोना पाचा मे टुकड़ा मे बंगड़ी बनावी कंकन बंगड़ी थी एम कटको पोते बंगड़ी रीते क्यों एम कहीं बीजू थे बीजू सोनू एम घाट बदलाणो तो सदा काले सद्भाव निबद्ध उत्पाद ये काले के सद्भाव थी निबद्ध थे सद्भाव थी सोना सोना बंधायेलो निबद्ध थे बंधायेलो उत्पाद है सोना टुकड़ा मे सोना बंगड़ी नो उत्पाद તે દ્રવ્યાર્થિક નહીંથી જીવે તો તેનું તે સોનું હોવાથી તેને સદભાવનીબદ્ધ અથવા સદ ઉત્પાદ જવામાં આવે છે. દ્રવ્યનો સદ ઉત્પાદ છે, તેનું તે સોનું બંગડી રૂપે ઉપજ્યું છે. કુકડામાંથી કચકામાંથી બંગડી થયો એટલે સોનું ઉત્પાદન બદલાઈ ગયું છે એમ કાંઈ નથી. કસ્માતી ચેત કઈ રીતે દ્રવ્ય છે, દ્રવ્ય રૂપે અવિનશ્વાસ, દ્રવ્યનું દ્રવ્ય રૂપે અવિનશ્વરપણું હોવાથી આ સિદ્ધાંત છે એની પાસે. તેમ એને સદ ઉત્પાદ કહેવામાં આવે છે કે દ્રવ્યનું દ્રવ્ય રૂપે અવિનશ્વરપણું છે, તેથી દ્રવ્યનું દ્રવ્યપણે અવિનશ્વરપણું થતું રહેતું હોવાથી એને સદઉત્પાદ કહેવામાં આવે છે. ભાગ બદલે એટલે વસ્તુ મધીને બીજી થાય છે, તેની તે વસ્તુ નથી રહેતી એમાં એમ છે. સિદ્ધાંત લીધો, કારણમાં લીધો એને કે એને દ્રવ્યને તમે સદભાવ નિબદ્ધ ઉત્પાદ કેમ કહો છો, કસ્માતીથી તે શા માટે એમ, એવો અર્થ એનો પ્રશ્ન છે કે એને સદ ઉત્પાદ શા માટે કહેવો કે દ્રવ્યનું દ્રવ્ય રૂપે અવિનશ્વરપણું હોવાથી આ કારણ છે. એનું પાછું દ્રવ્યનું દ્રવ્ય રૂપે વિનશ્વરપણું કદી થતું, તેથી એને અમે સદ ઉત્પાદ કહીએ. યદા પુનઃ પર્યાયી વિકસા, એ આપણે અહીંયા બને છે, લોકોમાં પણ બને છે કે આ માણસ સાવ બદલાઈ ગયો છે એમ કહેવાય છે. કોઈ માણસમાં મોટો ફેરફાર જોવામાં આવે એ પહેલાં એની પ્રકૃતિ કાંઈ હોય ને પછી એની પ્રકૃતિ કાંઈ હોય તો એમ કહેવાય છે કે આ માણસ સાવ બદલાઈ ગયો છે એમ નથી કહેતા. એનો અર્થ શું છે કે માણસ તો તેનો તે છે, સાવ બદલાઈ ગયો છે એટલે એ માણસ મટીને બીજો જ માણસ ત્યાં આવી ગયો છે એમ નથી. પણ ફક્ત તેના તે માણસમાં મોટો ફેરફાર દર્શાવ્યો છે એટલું ફક્ત સૂચવવા માટે સાવ બદલાઈ ગયો છે એમ કહેવામાં આવે છે. આગળ પ્રકાર આવશે દાખલા કે ફક્ત દ્રવ્યને જ જોવું છે અને પર્યાયને નહીં, ત્યારે એમ કે છે ફક્ત પર્યાયને જ દેખાડવી છે અને દ્રવ્યને નહીં, ત્યારે એમ કહીને વાત કરશે. એ આના જેવી વાત છે. સાવ બદલાઈ ગયો એટલે શું, પણ સાવ બદલાઈ ગયો એટલે મોટો ફેરફાર તેના તે માણસમાં બતાવો એમ વાત છે. યદા પુનઃ પર્યાય વિવિક્ષા ક્રિયતે કટક પર્યાય સકાશાદ અન્ય કંકણ પર્યાય સુવર્ણ સુગંધી સૈવ ન ભવતી, સુવર્ણ સુગંધી સૈવ ન ભવતી સદા પુનર અસદ ઉત્પાદ. હવે ફરી વળી પર્યાયની વિવિક્ષા કરતા કટકાની જે પર્યાય છે તે કંકણની પર્યાય વખતે બિલકુલ અન્ન છે, સુવર્ણ સુગંધી સૈવ ન ભવતી તેની તે પર્યાય સોનાની કટકાની છે તે કાંઈ કંકણની બંધી નથી. સદા પુનરસદ ઉત્પાદન, ત્યારે તે અસતનો ઉત્પાદ છે. કેમ કે પહેલા કંકણ બિલકુલ નહોતું, કટકાની પર્યાય હતી ત્યારે એમાં કંકણ બિલકુલ નહોતું, તો થોડો કંકણનો ઘાટ હતો એની અંદર, કટકો ગયો કે ઢાળ્યો ગયો એમાં કંકણ બિલકુલ નહોતો. એમાં સોનાના જે કોઈ ઘાટ ઘડવા હોય તેની યોગ્યતા રહેલી છે, પણ કોઈ પણ ઘાટ એમાં વર્તમાનમાં મોજૂદ નથી વ્યક્તિપણે. યોગ્યતા પણ સર્વ ઘાટ જે કોઈ ઘાટ બનાવવા હોય એની યોગ્યતા એનામાં મોજી રહેલી. એટલી વાત છે તો પછી જે પર્યાય પહેલી પછી એની ઘાટની થઈ એ પહેલા બિલકુલ આમાં નહોતી. શા માટે એને અસદ ઉત્પાદ કહે છે? અકસ્માત ચૂક્યું કે પૂર્વ પર્યાય વિનષ્ટત્વાત, પૂર્વ પર્યાયનું સંપૂર્ણ નાશપણું થતું હોવાથી એને અસદ ઉત્પાદ કહેવામાં આવે છે. નવી સોનાના કટકામાંથી બંગડીનું પર્યાય થઈ એને અસદ ઉત્પાદ કેમ કયો દ્રવ્યનો? પહેલાની પર્યાયનો પૂરેપૂરો એમાં નાશ થઈ ગયો હોવાથી એને અસદ ઉત્પાદ કહેવામાં આવે છે. તથા યદા દ્રવ્યાર્થી જ નહીં ઈચ્છા ક્રિયતે એવું પૂર્વ ગ્રહસ્થાયામ એવમ ગ્રહ વ્યાપારમ કૃતવાન પશ્ચાદ જિંદીક્ષામ ગ્રહીત્વા સૈવિદાની રામાદિ કેવલી અનંત સુખામૃત તૃપ્તો જાતો નચાન્ય સદા સદભાવની બુદ્ધે ઉત્પાદ સદ ઉત્પાદન બીજો દ્રષ્ટાંત લીધા. કે જેમ દ્રવ્યાથી વિવિક્ષા કરતા પૂર્વે જે ગ્રહસ્થાવસ્થામાં ગ્રહ વ્યાપાર ગ્રહસ્થીને યોગ્ય જે કોઈ પરિણામ અથવા વ્યાપાર કરતા હતા તે ત્યાર પછી તેના તેથી જીન દીક્ષાને ગ્રહણ કરીને સૈ વિદાની તે જ રામ વગેરે કેવળી પુરુષો નિશ્ચય રત્નત્રયાત્મક જે પરમાત્માનું ધ્યાન પરમાત્મા ધ્યાનેનો પરમાત્માના ધ્યાનથી અનંત સુખામૃતથી જે તૃપ્ત થયા અને ધાત જે કેવળી થયા ગ્રહસ્થમાંથી જીન દીક્ષા લઈને તેના તે આત્માઓ કેવળી થયા તે કોઈ બીજા નથી. તેના તે જે ગ્રહસ્થ હતા સંસારી હતા તે જ કેવળી થયા. તે સદભાવની બુદ્ધિ ઉત્પાદ તેને સદભાવની બુદ્ધિ એવો ઉત્પાદ કહેવામાં આવે છે. તેનો તે પદાર્થ કસ્માતિથી કે પુરુષત્વેનો અવિનષ્ટત્વાત આત્માનું અવિનષ્ટપણું હોવાથી ગ્રહસ્થ હતા તેમણે જીન દીક્ષા ધારણ કરી તે જ મુનિ થયા તે જ કેવળી. એમાં આત્માનો કઈ નાશ થયો નથી તેથી તેને સદ ઉત્પાદ કહેવામાં આવે છે. યદા તો પર્યાયની વિવિક્ષા ક્રિયતે પૂર્વ સરાગવસ્થા સકાશાત અન્યોયમ ભરત સગર રામ પાંડવાદી કેવળી પુરુષાણામ સંબંધી નિરૂપરાગ પરમ આત્મ પર્યાય સ્વયં ન ભવતી તદા પુનર અસદભાવ નિબદ્ધ ઉત્પાદ. હવે પર્યાયની વિવિક્ષા કરતા જે પહેલા સરાગ અવસ્થામાં હતા ભરત સગર રામ પાંડવ વગેરે તે કેવળી પુરુષો સંબંધી એનો નિરૂપરાગ જે પરમાત્મ પર્યાય છે એ પહેલા એનો કઈ ગ્રહસ્થ અવસ્થામાં નહોતો. તેના સરાગી હતા પછી સાવ બદલાઈ ગયા સંસારી હતા એમાંથી એ તદ્દન બદલાઈ ગયા એકદમ વિતરાગી થઈ ગયા કેવળી થયા ત્યારે તે કેવળીને અસદભાવની બધું ઉત્પાદ કરવામાં આવે છે. કસ્માથી તે શા માટે કે પૂર્વ પર્યાય અન્યત્વાદ વિધિ પૂર્વ પર્યાય થી તે અન્ય પર્યાય હોવાથી એને અસદ ઉત્પાદ કરવામાં આવે છે. યથા ઇદમ વિદ્રવ્ય સદઉત્પાદ અસદ ઉત્પાદ વ્યાખ્યાનમ કૃતમ તથા સર્વદ્રવ્યુ યથાસંભવ જ્ઞાતવ્યમ. જેમ અહીંયા જીવદ્રવ્યમાં સદ ઉત્પાદ ને અસદ ઉત્પાદનું વ્યાખ્યાન કરવામાં આવ્યું તે વિશ્વના તમામ દ્રવ્યોમાં તમામ પદાર્થમાં યથાસંભવ એટલે યથાયોગ્ય રીતે જાણવું જોઈએ એમ અહીંયા કહેવા માંગે છે. સર્વોપરિયાયોગમાં દ્રવ અનંત છે, અર્થાત પીણું તૂટ છે, માટે તેનું સ્વર્ગ ઉત્પાદ છે, એનું નમી પણ આ બધું સ્વર્ગ ઉત્પાદ નક્કી કરે છે. સર્વ અવસ્થાને વિશે ન્યારો સદાયો છે, સામાન્ય રૂપ સર્વ અવસ્થામાં સર્વ વિશેષોમાં જે સામાન્ય રૂપ ગણાય છે, વિશેષોમાં સામાન્ય રૂપ ગણાય છે. વસ્તુ સર્વન ચાલી આવે છે ને અખંડપણે, પર્યાયરૂપી છે, દ્રવ્યનો સદ ઉત્પાદ છે, અથવા પર્યાય દ્રવ્યથી અનન્ય થયા, બિન સત્તારૂપ નથી, પ્રથક નથી. જીવો ભવમ ભવિષ્યદિ નરો અમરો વા પરો ભવ્યુણો કિમ દવતમ બધહદિ નવજનમ અન્નો કહમ હોદી. કોઈ ને કોઈ ગતિ રૂપે કરીને છે, ચાર ગતિ સંસારની છે, પાંચમી શિખ મોક્ષ ગતિ છે. પરિણમ તો હોવાથી જો પરિણમ ન હોય તો ગતિનું બદલવું થાય, પરંતુ મનુષ્ય દેવ આદિ થઈને શું તે દ્રવ્યપણાને છોડે છે, છોડે છૂટે છે, ભલે મનુષ્ય મતીને દેવ થાય કે સિદ્ધ થાય, પણ એ પોતાનો સ્વદ્રવ પણ ક્યારે છોડતો નથી, નહીં છોડતો થકો તે અન્ય કેમ હોય, દ્રવ્યપણાને નહીં છોડતો થકો તે પોતાથી બીજો કેમ હોય, હોય શકે તેનો તે પ્રથમ તો દ્રવ્યત્વભૂત અન્વય શક્તિને સદાય નહીં છોડતું થકું સતત છે. પ્રથમ તો દ્રવ્યત્વભૂત અન્વય શક્તિ, વસ્તુમાં જે અન્વયપણ છે એ દ્રવ્યત્વભૂત છે. પરંતુ દ્રવ ગુણ પર્યાય પણ જાણે છે,
પાલક ને પાણી
136માં પહેલા આવે છે, 136માં પૂરી નથી. જે ખરેખર અરણ્ય દ્રવગુણ પર્યાયપણે જાણે છે, તે ખરેખર આત્માને જાણે છે, કેમ કે બંનેમાં નિશ્ચિતથી તફાવત નથી. વળી અરણ્યનું સ્વરૂપ છેલ્લા તાપને પામેલા સુવર્ણના સ્વરૂપની માફક પરિસ્પષ્ટ છે, તેથી તેનું જ્ઞાન થતાં સર્વ આત્માનું જ્ઞાન થાય છે. ત્યાં અન્વય તે દ્રવ છે, અન્વય છે તે દ્રવ છે. દ્રવ્યત્વ ભૂત અન્વય શક્તિ સળંગપણું જે રહેવું, વસ્તુઓને સળંગપણે ટકવું હૈયાતી, એ જે અન્વય શક્તિ છે એ દ્રવ્યત્વ ભૂત છે, વસ્તુ ના વસ્તુભૂત છે, તેને નહીં છોડતું ટકવું સતત છે. એટલે કે દ્રવ તો હયાત જ છે, દ્રવ હયાત રહે છે, સર્વકાળે દ્રવ હયાત રહે છે. તેમાં તેની હયાતીમાં, દ્રવની હયાતીમાં ક્યાંય ખંડ પડતો નથી, એક સમયનો ખંડ પડતો નથી. સળંગ હયાત રહે છે સદાયને માટે, કાયમને માટે. અને દ્રવને જે પર્યાયભૂત વિપરીત શક્તિનો ઉત્પાદ થાય છે, તેમાં પણ દ્રવ્યત્વભૂત અન્વય શક્તિનું અચ્યુતપણું હોવાથી દ્રવ અનન્ય છે, વિશિષ્ટતા છે. અને ખાસ કરીને પ્રવચનસારમાં અમૃતચંદ્રાચાર્યની શૈલી છે, એમાં જે દ્રવ પર્યાયનું વર્ણન છે, પર્યાયને વર્ણવતા દ્રવનું નિરૂપણ સાથે સાથે, દ્રવ્યને નિરૂપણ કરતાં પર્યાયનું નિરૂપણ સાથે સાથે જે રાખે છે, એ પદ્ધતિ ઘણી વિશેષ છે. દ્રવ્યને જે પર્યાયભૂત વિપરીત શક્તિનો ઉત્પાદ થાય છે, દ્રવ્યમાં પ્રતિ સમય જે ભિન્ન પર્યાયની ઉત્પત્તિ થાય છે, વ્યતિરેક વ્યક્તિ પર્યાયભૂત છે, પર્યાય સ્વરૂપે છે, અન્વય શક્તિ દ્રવ સ્વરૂપે છે, દ્રવ્યત્વભૂત છે એટલે દ્રવ સ્વરૂપે છે. વ્યતિરેક વ્યક્તિ છે, પૃથક પૃથક જે વ્યક્તિ થાય છે, વ્યતિરેક એટલે જુદી જુદી, તે પર્યાય સ્વરૂપ છે, પર્યાયભૂત છે. તેમાં પણ એ પ્રત્યેક ભિન્ન પર્યાયોમાં પણ દ્રવ્યત્વભૂત અન્વય શક્તિનું અચ્યુતપણું રહે છે, અન્વય શક્તિ ચ્યુત થાય છે, અને દ્રવ્યમાં ભિન્ન ભિન્ન પર્યાયો થાય છે, એમ બનતું નથી. અન્વય શક્તિ તો પોતાને શક્ય નહીં, અન્વય શક્તિ એટલે સળંગ. અન્વય શક્તિ એટલે શું? કે સળંગ રહેવું, કે ભિન્ન ભિન્ન પર્યાય થાય છે ત્યારે શું થાય છે, કે એક પર્યાય છે તો બીજી પર્યાય નથી, મનુષ્ય છે તે દેવ નથી. તો પણ મનુષ્ય નથીને દેવ થાય એમ પર્યાય સર્વથા બદલાઈ જાય, જાણે કે આખો જીવ બદલાઈ ગયો એવું લાગે કે આ હતો જ નહીં, તો પણ અન્વય શક્તિ અચ્યુત રહીને એ પર્યાયનું બદલવું થાય છે. પર્યાયથી તો જીવ ચ્યુત થાય છે, એક પર્યાયથી જીવ ચ્યુત થાય અને બીજી પર્યાયને પ્રાપ્ત થાય, પણ અન્વયપણે અન્વય શક્તિથી ચ્યુત થાય જીવ અને બીજી પર્યાયને પ્રાપ્ત થાય, એમ બનતું. દ્રવ્યને જે પર્યાયભૂત વિપરીત શક્તિ છે તેનો ઉત્પાદ થાય છે, ભિન્ન પર્યાયનું ઉપજવું થાય છે, તેમાં પણ દ્રવ સ્વરૂપ જે અનુવિ શક્તિ છે તેનું અચ્યુતપણું હોવાથી, અચ્યુતપણું રહેતું હોવાથી દ્રવ અનન્ય છે, તેનું તે જ દ્રવ છે, દ્રવ સળંગ તેનું તે રહેલું છે, તેમાં કાંઈ ફેર નહીં. अर्थात उत्पाद मापन अन्वय शक्ति तो अप्रतीत है, अविनष्ट है, निश्चल है। उत्पाद में एट प्रत्येक पर्याय उत्पाद में अन्वय शक्ति अप्रतीत है। भिन्न भिन्न पर्यायों उत्पाद थवा छता अन्वय शक्ति प्रतीतपण थत नहीं अथवा नाशपण थत नहीं अथवा अचल अन्वयपण रहे थे। તેથી ગ્રહ તેનું તેજ છે અને નિયમ નથી। માટે અનન્યપણા વડે ગ્રહનો સદુત્પાદ નક્કી થાય એ અનન્યપણું છે, સ્વયં રહેવાપણું છે। તેથી પ્રત્યેક પર્યાયમાં ગ્રહનો સદુત્પાદ છે। અર્થાત ઉપર કહ્યું તેમ દ્રવ્યનું દ્રવ્ય અપેક્ષા એ અનન્યપણ હોવાથી તેને સદઉત્પાદ છે એમ અનન્યપણા દ્વારા સિદ્ધ થાય। અનન્યપણા દ્વારા સ્પષ્ટ કરીએ આ વાતને ઉદાહરણથી સ્પષ્ટ કરવામાં આવે છે। વિશેષણ છે પણ જરા સ્પષ્ટ કરવા માટે ચાર ગતિના દ્રષ્ટાંતની વાત લીધી છે। જીવ દ્રવ્ય હોવાથી અને દ્રવ્ય પર્યાયોમાં વર્તતું હોવાથી જીવ નારકત્વ, તિર્યંતત્વ, મનુષ્યત્વ, દેવત્વ અને સિદ્ધત્વમાંના કોઈ પર્યાય અવશ્ય થશે પરિણામ છે। પરિણમનથી સ્વભાવી જે દ્રવ છે તે દ્રવ પર્યાયોમાં વર્તતું કોઈ ને કોઈ પર્યાય તો એ પરિણમશે, પરિણમશે ને પરિણમશે। પછી એની મનુષ્યપણાની પર્યાય હોય કે નારકીની પર્યાય હોય કે સિદ્ધની પર્યાય હોય અવશ્ય પરિણમશે। દ્રવ પર્યાયોમાં વર્તતું હોવાથી એક તો પોતે દ્રવ હોવાથી અને દ્રવ પર્યાયોમાં વર્તતું હોવાથી આમ દ્રવ પર્યાયને સાથે જશે કોઈને કોઈ ચાર પાંચ ગતિમાંથી કોઈને કોઈ પરિણામ અવસ્થા રૂપે પરિણમશે। પરંતુ તે જીવ તે પર્યાય રૂપે થઈને શું દ્રવ્યત્વભૂત અન્વય શક્તિને છોડે છે? તે જીવ તે પર્યાય રૂપે થઈને મનુષ્યમાંથી દેવ થયો કે સિદ્ધ થયો તો એમાં એ દ્રવ્યત્વભૂત જે અન્વય શક્તિ છે અથવા તે પોતાના દ્રવ્યને છોડીને અન્ય દ્રવ્ય રૂપે થયો છે? મનુષ્યમાંથી દેવ થયો ત્યારે દ્રવ્ય આખું બદલાઈ ગયું છે કે એમ છે? તેનો તે પદાર્થ, તેનું તે દ્રવ મનુષ્યમતીને દેવ થાય છે કે સ્થિત થાય છે? જો નથી છોડતો, જો તે પોતાના દ્રવ્યત્વભૂત અન્વય શક્તિને નથી છોડતો તો તે અન્ય કઈ રીતે હોય? તે તો તે બીજો કઈ રીતે હોય? લોકો કહે છે ને પર્યાયનું જ્ઞાન થાય છે અને ધ્રુવનું જ્ઞાન થતું નથી, એટલે ધ્રુવનું જ્ઞાન નહીં થવાનો આમાં અવકાશ રહેતો નથી। કેમ કે પ્રતિ સમય પરિણમે છે એ વ્યક્તિ ઉપરથી, વ્યક્ત વ્યક્તિ ઉપરથી જ્યારે અનુભવ થાય છે ત્યારે અન્વય શક્તિને છોડીને પરિણમે છે એમ થાય છે કે કદી અન્વય શક્તિને છોડીને પરિણમે છે એમ તો કદી બનતો નથી। કઈ રીતે હોય? જો નથી છોડતો તો અન્ય કઈ રીતે હોય? કે જેથી ત્રિકૂટી સત્તા, ત્રણ પ્રકારની સત્તા અથવા ત્રિકાળી સત્તા નહિયાતી જેને પ્રગટ છે એવો તે જીવ તેનો તે ન હોય એમ કેમ બની શકે? આમ તો અનુભવ ગોચર થઈ શકે એવી વાત છે કે પ્રતિ સમય પલટતી પરિણમતી જે પર્યાય છે તેમાં સર્વ પર્યાયોમાં હું સહમ છું, હું મારા હુંપણાને મતીને સ્થિતિને નવો હું થાઉં છું, નવો હું ઉત્પન્ન થાઉં છું ક્યાંય એવું તો બનતો નથી. માણસ યાદ કરે છે ને બાળપણને યાદ કરે છે, તો બાળપણમાં અવસ્થા નાની હતી શરીરની અને અત્યારે તેનો તે હું છું, તે મતીને તે મતીને હું બીજો હું થયો છું એવું કઈ અનુભવમાં આવતું નથી. પછી સ્ટ્રોંગ રહેવા પણ છે તે અન્વય છે અથવા એ ધ્રુવત્વ છે. કેવું છે એ ધ્રુવત્વ? તો એના અમુક ભાગ ઉપરથી અનાદિ અનંત સ્વરમ છું એમ એમ જ્ઞાનમાં આવી શકે. અને હું અનાદિ અનંત ધ્રુવ છું એમ જ્ઞાનમાં આવે છે ત્યારે સ્વાશ્રયપૂર્વક આવે છે, એ કોઈ વિકલ્પનો વિષય નથી. જ્યારે પોતાનું ધ્રુવત્વ અનાદિ અનંત અને જ્ઞાનમાં આવે છે તો કાયમી એક ધારું અસ્તિત્વ છે, સ્વયં અસ્તિત્વ છે, પર્યાયનું પલટન થયા કરે છે પણ મારું અસ્તિત્વ છે એ સ્વયં છે, કાયમ છે એવું જ્યારે જ્ઞાન સ્વલક્ષે લંબાય છે ત્યારે સ્વાશ્રયમાં જ્ઞાન આવી જાય. સ્વાશ્રયમાં જ્ઞાન આવવું એને સાનુભૂતિ કહેવામાં આવે છે. ત્રિકુટી એટલે ત્રિકાળી, ભૂત ભવિષ્ય ને વર્તમાન એમ લીધું. આ તો એક ભાવ ને બીજા ભાવનો દ્રષ્ટાંત લીધો છે કે મનુષ્ય મતને તિર્યમ થાય અથવા નારદ થાય, દેવ થાય, ખુશ થાય, દ્રષ્ટાંત પર ગયું છે. પણ પોતાના ને પોતાના ભૂતકાળના અસ્તિત્વ અને વર્તમાન અસ્તિત્વના સંપૂર્ણને જી બરાબર પોતાના સ્વલક્ષ્ય અનુભવી શકે, સ્વલક્ષ્ય સમજી શકે અને સમજી શકે તો અનુભવી શકે એવો એ વિષય છે કે હું પણ સદાય સર્વ અવસ્થાઓમાં, અવસ્થાઓમાં ભલે વિભિન્નતા હો, અવસ્થાઓમાં ભલે વિવિધતા હો તો પણ હું પણ તો સંગ્રહી લો. કોઈ અવસ્થામાં હું બદલાઈ ગયો છું અમુક પ્રકારે એવું બનતું છે ને, પણ ખ્યાલ આવે એવું છે ને. કેટલી ઉંમર ગઈ ભલે જન્મ પહેલાનું યાદ ન આવે, એટલે તો નારકીમાં જાતિ સ્મરણ ઉપરથી કે દેવના જાતિ સ્મરણ ઉપરથી સમ્યક દર્શનનો જાતિ સ્મરણના નિમિત્ત થઈ જાય છે ઘણા જીવોને. કેટલાક જીવોને નારકીમાં અથવા દેવમાં જાતિ સ્મરણ થાય છે અથવા અવધિ થાય છે ને, અવધિના પાછળનું જણાય છે કે નહીં, પૂર્વના ભાવ જણાય છે. સમ્યક દર્શનનું ગૌણ પણ એ નિમિત્ત ગણવામાં આવ્યું છે શાસ્ત્રમાં. ઓહો, મારું સ્વયં પણ હું તો તેનો તે છું. અવસ્થા જરૂર ખરી છે, પહેલી અવસ્થા પહેલા પ્રકારે જે અવસ્થા હતી એ અવસ્થા વર્તમાનમાં નથી, અને અવસ્થાનું પરિણમન પણ જોતા અવસ્થા આની આ અવસ્થા ભવિષ્યમાં નહીં રહે તો પણ હું નહીં રહું એમ બનવાનું નથી. એમ જીતા એને પોતાના સ્વરંગ અસ્તિત્વનું, ધ્રુવ અસ્તિત્વનું એને પત્તો લાગે છે. ધ્રુવ અસ્તિત્વને જુએ છે કે એ અસ્તિત્વમાં રહેલો જ્ઞાનાદી અગાધ સ્વભાવ પણ એના જોવામાં આવે છે. એટલું અસ્તિત્વને જોતો નથી. જ્યારે એને એમ જણાય છે કે મારું અસ્તિત્વ ત્રિકાળ છે, સદાય છે, ત્યારે એ વસ્તુ તો મારો એલો જે સ્વભાવ, એ સ્વભાવનું અપરિમિતપણું, એનું બેહદપણું, એના સામર્થ્યનું અગાધપણું, એ પણ એના જ્ઞાનમાં આવે છે. જ્યાં એને પોતાનું સ્વસામર્થ્ય સમજાય છે, જણાય છે, ત્યારે પરિણતિ એ બાજુનું જોખ ખાધા વિના રહેતી નથી. એમાં એને જોખ ખવડાવવો પડે એ પ્રશ્ન નથી, પણ પરિણતિ એ બાજુ જીત્યા વિના રહી શકે એવું જે એવું એ વસ્તુનું સ્વરૂપ છે. એટલે એ વાત કરી છે કે ત્રિકોટિક સત્તા જેને પ્રગટ છે ત્યાં એમ ન લીધું કે ત્રિકાળિક છે તે અવ્યક્ત છે, અને એક સમયની પર્યાય વ્યક્તિ તે વ્યક્ત છે એમ ન લીધું. વિશિષ્ટતા જોઈ લખનારને કે જો તે અનન્ય છે, કોઈ રીતે તે અન્ય નથી અને અનન્ય છે, તો એ ત્રિકાળિક સત્તા પ્રગટ છે એમ થઈ ગઈ વાત. એક સમયની પર્યાય પ્રગટ છે અને ત્રિકાળી ધ્રુવ અપ્રગટ છે, અવ્યક્ત છે એમ વિષય લેતા તો પછી ત્રિકાળી સત્તા પણ પ્રગટ જોવામાં આવે છે. એ તો વર્તમાન પ્રગટ, વર્તમાન હયાતી છે ને, ભૂતનું ભવિષ્યની હયાતી અત્યારે ક્યાં વર્તમાનમાં છે, પણ એને ત્રિકાળી સત્તા પ્રગટ જોવામાં આવે છે. એ તો ઓટોમેટિક જ તે મુખ્ય ગુણ થયા કરે. મુખ્ય ગુણનો વિષય એવો છે, યુગમાં જ્યારે એને અવ્યક્તને એ પ્રગટ જુએ છે ત્યારે વ્યક્ત પ્રગટ છે એ ગુણ થયા વિના રહેતો નથી. એમ છે ને, એક મોટો અંશ છે, એક નાનો અંશ છે. જ્યારે મોટો અંશની મહત્તા જણાય ત્યારે નાના અંશની મહત્તા ગૌણ થયા વિના, ઘરે મહેમાન આવ્યા હોય, વિવાહ આવ્યા હોય, ભલે શ્રીમંત હોય, આબરૂદાર હોય, મોટા હોય અથવા આદરણીય હોય, આદર સત્કાર એનો કરતા હોય, એમાં કોઈ એમ કે ભાઈ ગુરુદેવ વધારે છે તમારે ત્યાં, સામેથી એમનો વિકલ્પ છે કે આપ તો અહીંયા જવું છે, એ સમાચાર દે, હમણાં 5 મિનિટમાં 10 મિનિટમાં પાછળ ગાડી આવે છે. કહું કે આ અમારા ગુરુદેવ પધારે છે અને એમનું સ્વાગત કરવાનું છે, એમની તૈયારી કરવામાં તમે પણ હાથ લગાડો, તમે પણ સ્વાગત કરજો. 5 મિનિટ પહેલાં એનું સ્વાગત કરતો હોય એને સ્વાગત માં જોડે છે કે નહીં જોડે, તો એનો અર્થ શું થયો કે જ્યાં મહત્તાવાળી ચીજ છે ત્યાં ભલે બીજી મહત્તાવાળી ચીજ હોય તો પણ એની ગૌણતા થયા વિના આપોઆપ ગૌણ થઈ જાય. આપણે લોકો એમ કહે છે સ્વભાવની મહત્તા નહીં, શુભ કાર્યો તો જગતમાં મહત્તા કરવા લાયક છે, પછી શુદ્ધ પર્યાય છે તો નિર્દોષ પર્યાય છે એની મહત્તા નહીં. ભાઈ એના કરતા મહાન ચીજ છે એની મહત્તા કરતા આ એના પેટામાં આવી જાય એની પછી મુખ્યતા રહેવાનો પ્રશ્ન થતો. એ તો જેને જેને દ્રોહની મહત્તા જોઈ નથી, જાણી નથી, એને એ સિવાય બીજા તત્વની મહત્તા આવે છે અને દ્રવની મહત્તા આવતી નથી. એ સ્પષ્ટ સૂચવે છે કે એનું જ્ઞાન સ્વદ્રવની મહાનતાથી અજાણ્યું જરૂર છે, એ વાત સ્પષ્ટમાં થઈ જાય છે. અર્થાત પ્રણયકાળ હયાતીઓ જીવ અન્ય નથી તેનો તેજ છે, એનો ભાવાર્થ. જીવ મનુષ્ય દિવાદી પર્યાય પરિણમતા છતાં અન્ય થઈ જતો નથી, જીવ મનુષ્ય દેવ વગેરે પર્યાય પરિણમતા પરિણમવા છતાં અન્યથી જતો ભલે મનુષ્ય નો દેવ થાય મનુષ્ય નું ચિરિયન થાય વડીલ હોય પિતાશ્રી હોય પણ જીવ ને માત્ર પર્યાય નો જ સંબંધ ખરો સંબંધ સમજવામાં આવે છે ત્યારે પર્યાય છૂટતા એનો સંબંધ છૂટી જાય છે પછી બીજી પર્યાય તેનો તે જીવ આવે